તારીખ 21/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 133 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 673
પત્રાંક 133માં ચાલે છે. અત્ર જે ઉપાધિ છે તે અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કાંઈ કલ્પના પણ થતી નથી, અર્થાત તે સંબંધે કાંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે અને જેમ તે માટે જે તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી એ કંઈ નવાઈની વાત નથી. કોઈ પ્રાસંગિક વાત લખી છે કે કોઈ અમુક કામથી કોઈ પ્રતિકૂળતા ઉત્પન્ન થઈ છે પણ એની કોઈ ચિંતા કરવાની વૃત્તિ એટલે અભિપ્રાય રહેતો નથી. ખ્યાલ આવે છે? જી હા. કોઈ પ્રાસંગિક વાત લિખ રહે હૈ કે કોઈ પ્રતિકૂળતા યા ઉપાધિ આઈ હૈ ઉસકી ચિંતા કરને કા અભિપ્રાય નહીં હૈ. વર્તમાન કલિકાલ મેં આગળ કે કોઈ કિસી કા સંગ હુઆ હોગા, કોઈ સંબંધ કિસી સે રખા હોગા, તો ઉસ કારણ સે વો પ્રતિકૂળતા ખડી હુઈ હૈ. તો સંસાર મેં એસા હોના સ્વાભાવિક હૈ, કુછ ઉસમે આશ્ચર્ય કી બાત નહીં હૈ. એસા થોડા પ્રાસંગિક ઉલ્લેખ કિયા હૈ, કોઈ ખાસ બાત નહીં હૈ ઇસમે. હવે લખે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખવો એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેધતો નથી, દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. ક્યા કહેતે હૈ કે જો ઈશ્વર કે પ્રતિ શ્રદ્ધા રખતા હૈ, જગત મેં ઈશ્વર કો લોગ માનતે હૈ કે કોઈ ઈશ્વર જૈસે કોઈ સુપ્રીમ ઓથોરિટી હૈ, ઓર ઉસ પર હમે વિશ્વાસ રખના ચાહીએ. પરંતુ વો વિશ્વાસ પૂરા પૂરા રખે તો કોઈ આપત્તિ નહીં હોતી, લેકિન ઇસમે ભી ડિગ જાતે હૈ લોગ તબ દુખી હોતે હૈ. તો ક્યા કહા ઉન્હોને કે ઈશ્વર પર વિશ્વાસ રખના, મેને પૂર્ણ વિશ્વાસ રખના, વો અચ્છી બાત હૈ. સુખદાયક હૈ, મેને દુઃખી નહીં હોને કી બાત હૈ, વો સુખદાયક હૈ. જિસકો દ્રઢ વિશ્વાસ હોતા હૈ, પૂર્ણ વિશ્વાસ હોતા હૈ, વો દુઃખી નહીં હોતા. ક્યો? વો તો ઈશ્વર, મેરે કો તો ઈશ્વર કી ઈચ્છા કે અનુકૂળ રહેના હૈ, મેરા તો વો ડ્યુટી હૈ. જબ વો ચાહતા હૈ કે તુમે એસા રહેના હૈ તો મુજે એસા રહેના હૈ. તો એસી પરિસ્થિતિ મેં પ્રતિકૂળતા હોને પર ભી વો દુઃખ કો વેદન નહીં કરતા, ઓર દુઃખ ભી ઉનકો સુખરૂપ લગતા હૈ કે ઠીક હૈ, મેને તો મેરે ઈશ્વર કી આજ્ઞા કો પાલન કિયા ને, ઇસકા ઉસકો સુખ મિલતા હૈ. કે ઈશ્વર જૈસી કોઈ કાલ્પનિક વાત પર અડિગ રહેને સે ભી દુઃખ દુઃખ નહીં લગતા, દુઃખ નહીં લગતા. ઇસકા મતલબ યે હુઆ કે સંસાર મેં જો સુખ દુઃખ હૈ વો સાઇકોલોજિક હૈ, એક માનસિક પરિસ્થિતિ હૈ. તો ઇસ માનસિક પરિસ્થિતિ કી એક યુક્તિ લોગ બના લેતે હૈ ईश्वर का दर्शन तो हुआ नहीं, ईश्वर ने किसी देखा भी नहीं ईश्वर को, फिर भी आलम्बन ले लेते हैं तो दुखी नहीं होते। कल्पना से आलम्बन लेने पर भी दुखी नहीं होते तो वास्तविक अपना अनंत ऐश्वर्यमान आत्मस्वरूप का अवलंबन लेवे तो दुख कहाँ से होगा, तो दुख नहीं होगा। ये जो काल्पनिक परिस्थिति है वो टेम्पररी दुखी नहीं होने की बात है, ये कोई सुखी होने का परमानेंट सॉल्यूशन नहीं है। फिर हाँ, फिर भी क्या है, एक साइकोलॉजिकल चेंज आता है वो बता दिया तो दुख दुख नहीं होता, लेकिन वो टेम्पररी बात। जबकि आत्मस्वरूप का आलम्बन एक वास्तविक ठोस सुखी होने का उपाय है और उसे हमेशा के लिए दुख नहीं होने की एक कला, जीवन जीने की एक कला प्राप्त हो जाती है। इतना परमार्थ यहाँ से हम लोगों को लेना चाहिए। आत्म इच्छा एवी ज वर्ते छे कि संसार मां प्रारब्ध अनुसार गम्मे तेवा शुभाशुभ उदय आवो, परंतु तेमा प्रीति अप्रीति करवानो आपने संकल्प पण न करवो। क्या कहते हैं कि हमारी आत्म इच्छा ऐसी चलती है के संसार में हमारे पूर्व प्रारब्ध अनुसार चाहे जैसा अनुकूल प्रतिकूल उदय आ जाए, हमको उसमें राग द्वेष प्रीति अप्रीति करने का संकल्प भी नहीं करना, विचार भी नहीं करना, संकल्प मैंने विचार भी नहीं करना चाहिए, ऐसी हमारी इच्छा रहती है। क्यों कि इसमें एक प्रकार का समाधान रहता है कि ये प्रारब्ध हमारे किए हुआ पूर्व कर्म का फल है, हमको किसी को दोष नहीं देना चाहिए। किसी को दोष नहीं देना चाहिए तो फिर और उसमें गमान गमा करना वो भी नया कर्म बंधन का कारण बनेगा, इससे कोई फेरफार तो उदय होने वाला है ही नहीं, ऐसा इस तरह से समाधान कर लेना चाहिए। अब जो है अपना परिणमन का विषय लिखा है, कैसा तीव्र परिणमन आत्मकल्याण के विषय का 23 साल की उम्र में अपना चलता था वो बात उन्होंने लिखी है सुभाग भाई को। रात्रि और दिवस एक ही परमार्थ विषय का ही मनन रहता है, टूटता नहीं। उदय तो आता था और हरेक को आता भी है, फिर भी एक लय से एक तार रात्रि दिवस एक ही परमार्थ विषय का ही मनन रहता है, टूट नहीं जाता था। मतलब वो कहीं उदय में रस नहीं लेते थे, एक पारमार्थिक आत्मकल्याण का विषय में ही अपना परिणमन चलता था। आहार भी यही है, खाते वक्त भी वही बात चलती है अंदर में, और निंद्रा भी यही है, निंद्रा में भी वही परिणति चलती थी। रसनी परिणति स्थूल सूक्ष्म बनने, शयन भी यही है, सोते वक्त भी यही विचार आता है, यही भाव रहता है, स्वप्न भी यही है, स्वप्न भी आता है तो ऐसा ही स्वप्न आता है, और भाई भी यही है। भाई मैंने क्या कि अगर हमारा आत्मकल्याण नहीं हुआ तो संसार परिभ्रमण, भाव भ्रमण का भाई जिसको बोलते, भाई भी यही है। इसी पर और कोई भाई नहीं है हमको, भाई लगता है तो वही लगता है। इसका मतलब ये हुआ कि मुमुक्षु को भी इसके अलावा कोई भय होना नहीं चाहिए, भाई भाव भ्रमण का भय होना चाहिए। भोग भी यही है, 23 साल की उम्र में भोग उपभोग के दूसरे विचार नहीं आते थे, आत्म शांति, आत्मिक सुख, बस एक ही बात। परिग्रह भी यही है, कोई महत्वाकांक्षा नहीं आते, इतना पैसा कमाएंगे, ऐसा करेंगे, वो बात नहीं, हम हमारा आत्मिक वैभव बढ़ाएंगे, आत्मगुण को आविर्भूत करेंगे। परिग्रह भी यही है और चलन भी यही है, चलते भी वही बात रहती है, आसन भी बैठते हैं, सोते हैं, चलते हैं, एक तार लगातार एक परमार्थ का ही चिंतन रहता है। देखो 23 साल की उम्र में अधिक क्या कहना, हाड मांस और उसकी मज्जा को एक ही यही रंग का रंगन है। मतलब दूसरी कोई बात हमारे शरीर में भी नहीं है, हमारी हड्डी भी यही बात करती है, हमारी मांस मज्जा, मज्जा समझते हो, जॉइंट्स में जो मांसपेशी होती है उसको मज्जा कहते हैं, और जॉइंट्स होते हैं ना छोटे छोटे मोटे सभी, तो मुझे पूरे शरीर में यही एक परमार्थ के सिवा कोई अवकाश नहीं है। उनको आत्मा में तो नहीं है, शरीर में भी नहीं है, मैंने हमारा आत्मिक परिणमन का रस जो है वो इतना तीव्र हो चलता है कि जैसे हमारे हाड मांस मज्जा वही रंग से रंजित हो गए हैं। देखो हाँ, बीजा ने त्याग करो अनुमान, हाँ वो 708 में हुए थे। ये तो 31 वर्ष ने वाँच है, आ तो 23 वर्ष ने वाँच है, बगड़े तगड़े तगड़े बगड़े जेटलो फेर से। हाँ फिर भी रस नहीं लेते थे कहीं, वो तो बात है। ये देखना है कि प्रारंभ से कितना बलवान परिणमन था, प्रवेश काल में भी परिणमन कितना तेज था, कितना बलवान था, वो देखने की बात है। और हमको कंपैरिजन करना है हमारे परिणमन से, परिणाम से, कि हमारा कैसा चलता है और उनका कैसा चलता है, ऐसा देखना है। हाड मांस और उसकी मज्जा को एक ही रंग का रंगन है, एक रोम पण एनो ज विचार करे छे, रोम मैंने रूमटा कहते हैं, हिंदी में भी रोम शब्द है, रोम रोम में ऐसे कहते हैं, हमारा प्रत्येक रोम, एक रोम मैंने प्रत्येक रोम आत्मकल्याण का विचार करता है, हमारी आत्मा विचार करता है, ऐसा नहीं, हमारा प्रत्येक रोम भी आत्मकल्याण का विचार करता है। और उस कारण से कुछ देखने का नहीं गमता, कोई सूंघने का नहीं गमता, कोई सुनने का नहीं गमता, कोई चखने का भी नहीं गमता, कोई स्पर्श करने का भी नहीं गमता, नहीं बोलने का कुछ नहीं गमता, और मौन रहने का भी नहीं गमता। मौन रहने का विकल्प नहीं गमता, मौन रहने का नहीं गमता मतलब मौन रहने का विकल्प नहीं गमता। मैंने इस पांच इंद्रियों के विषय और बोलना नहीं बोलना कोई विकल्प हमको अच्छा नहीं लगता। बात ये हुई कि सभी विकल्प में हमको सभी विकल्प में अणगमा है, सभी विकल्प में अणगमा है। अभी चलता है, ऐसे चलने दो, गड़बड़ हो जाएगी। नहीं यहाँ कोई क्या चलें गड़बड़ रहे। બેસવું ગમતું નથી, ઉઠવું નથી ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી। મતલબ ક્યા હુઆ કે એક ભી વિકલ્પ મે હમકો આકુલતા 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 आकुलता हमको पसंद नहीं है। मतलब ये हुआ कि भीतर से जो निर्विकल्प आत्म शांति है उसके सिवा हमें कहीं भी चैन पड़ता नहीं, नहीं गमता, मैंने चैन पड़ता नहीं है। कहीं भी अपन तो उदय फिरता है तो उधर रस लेते, जब उदय फिरता है वहां रस आ जाता है तो फिर कहां से काम होगा, कहीं भी नहीं गमे। तथापि ते प्रत्ये आशा निराशा काई उगतू जणातू नथी, ते हो तो पण भले न हो तो पण भले ये काई दुखना कारण नथी। मतलब कि कोई बाह्य पदार्थ पर हम दुख हम इससे इस कारण से दुखी है ऐसा आरोप नहीं करते, इसलिए उदासीन है, बाह्य पदार्थ के प्रति उदासीन है। दुखनु कारण मात्र विषम आत्मा छे, हमारा जो परिणमन में स्वरूप से प्रतिकूल जितना भी अंश है कोई दुख का कारण है, और कोई दुख का कारण नहीं है। कोई अन्य संयोग वियोग पदार्थ कोई परिस्थिति दुख का कारण नहीं है, हमारा परिणमन में जितना स्वरूप से विरुद्ध अंश चलता है वही हमको दुख का कारण है। अने ते जो सम छे तो सर्व सुख छे, ये विषमता जो सम थी जाए मतलब સંભાવ વિતરાગ ભાવ થઈ જાય તો કોઈ દુઃખ નથી તો સુખ જ છે। એ વૃત્તિને લીધે સમાધિ રહે છે, એ વૃત્તિ એ અભિપ્રાય કે કારણ છે, કોઈ અસમાધાન કે પરિણામ નહીં હૈ, સમાધાન કે પરિણામ હૈ। જો 22મી વર્ષે લઈએ તો જ્ઞાન દશા પછી ને એ છે ને, કોઈ વાર એવું બને છે જેમ કે સુગાનીજીને આત્મશાંતિ જોઈ નહોતી પણ ક્યાંય ચેન નહોતો, આમને તો કેસ જ જુદો છે। આ પૂર્વના આરાધક પુરુષ છે, એ પૂર્વના આરાધક નહોતા, એ તો એ મોટો ફેર હતો. એમનો કેસ તો એકદમ ઇન્ડિવિજ્યુઅલ અને કોઈ ખાસ પ્રકારનો સ્પેસિફિક કેસ છે, કોઈની સાથે કમ્પેર ન કરી શકાય. એ ઘણી વાતો 17મા વર્ષ પહેલાં લખી છે, આશ્ચર્ય થાય એવી વાતો લખી છે. જ્ઞાન દશામાં જે વાત આવે ને એવી 17મા વર્ષ, એટલે તો એમને મોટાભાગના અનુયાયી લોકો આ જન્મ જ્ઞાની માને છે. એ જન્મથી જ જ્ઞાની હતા એમ પણ માને છે. એમાં શું છે કે 161માં કે 63માં પોતાના જે વેદનાના પરિણામ બતાવ્યા છે અને એમાં એમ લખ્યું છે કે લોકો જ્ઞાની માને છે પણ અમને એ ગમતું નથી. 24માં તો સ્પષ્ટ પોતે ઉલ્લેખ કર્યો છે કે અમને જ્ઞાન દિશા થઈ છે, પણ દર્શન પરિષદ વેદે છે 161માં અને લખે છે કે સદગુરુનો યોગ તો ભાજતો નથી, અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે તે કેમ કરવો? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું? કંઈ સમજાવ્યું જતું નથી અને વખત વીત્યો જાય છે એ કારણથી કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી, જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે. આ કરતાં તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. એવો દર્શન પરિષદ એ જ છે. એ જરાક હાઉટફૂલ છે. 162માં પણ એમ લખે છે, હે શ્રી, એટલે પોતાને સંબોધન કરે છે, તમે શંકારૂપ ભમળમાં વારંવાર હોવો છો તેનો અર્થ શું? નિસંદેહ થઈને રહો એ જ તમારો સ્વભાવ છે. હે અંતરાત્મા, તમે જે વાક્ય જે કહ્યું એ વાક્ય યથાર્થ છે, નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે. એમ કરીને પોતે પોતાને ઘણા સંબોધન કર્યું છે. 165 પહેલાંના જે પત્રો છે, પહેલા હોય 24મા વર્ષના પહેલા પત્રના છેલ્લા પત્રો છે, એ જરા પાછળ બીજી રીતે દોરી જાય છે. હા, ડેટ નહીં, લેકિન સંકલનકારને કોઈ એપ્રોક્સિમેટ તો કામ કિયા હોગા ને. જબ સંકલન કરને કો બેઠતે હૈ તો કોઈ ને કોઈ ઉસકો કોઈ કારણ તો મિલા હોગા વહાં લિખને કા. ઓર યે 1946 છે, એ ભી 1946 હૈ, છે તો 1946. હા, બિના ડેટ હૈ, ઉસમે તો ડેટ ભી નહીં દિયા હૈ. એમાં એવું છે કે એ ડાયરી ચાલે છે 157થી એમની, 157થી એમની ડાયરી ચાલે છે. રોજની શિષ્ટ 3 એમ કરીને ચાલે છે અને એ કાર્તિક વદ એકમ શુક્ર 1946 ત્યાંથી ડાયરી શરૂ કરી છે. પછી પોષ વૈશાખ એમ કરીને ચાલ્યું છે. પછી અષાઢ આસો, પછી 157, પછી 158થી પછી કોઈ ડેટ નથી મળતી, કોઈ ડેટ નથી નાખી. પણ પાના 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 એમ કરીને લખ્યું છે એટલે પાના અમને ડાયરીના પાના હશે એવું લાગે છે. પાનો 16, પાનો 17, પાના 20, એવી રીતે પાનો 26, 31 પાનો. પછી 161માં લખે, એ સહજાત્મ સ્વરૂપી તમે ક્યાં ક્યાં ને કેવી રીતે મૂંઝાવો છો તે કહો. આવી દશા વિભ્રમ અને દિગ્મૂળ દશા શું, શા માટે, એવા બધા સંબોધન લખે. હા, નહોતા લખતા. હા, એટલે કાંઈ કહી ન શકાય. ભૂતકાળનો વિષય જે થઈ જાય છે એનું એક્ઝેક્ટ સોલ્યુશન નથી મળતું. આપણે તો બધેથી પરમાર્થ કાઢવો છે. ગમે તે એમનું વચન હોય, આપણને આપણા આત્મકલ્યાણમાં એનો શું ઉપયોગ થાય એ સિવાય આપણે બીજું પ્રયોજન સ્વાધ્યાયમાં નથી. કેટલામાં? 134. હા હા. ઠીક છે, પણ હવે તો નાની પણ કોઈ વાર એવું લખે એવું કઈ નથી, એનાથી કઈ એવી રીતે નક્કી ન કરાય. પણ આપણે કઈ નક્કી કરવાનું બહુ પ્રયોજન નથી, આપણે આપણું શું પ્રયોજન છે એટલું જ વિચારવું છે સ્વાધ્યાયમાં. તો જેમ કે આ વિષય ચાલ્યો, કિતના એક લય સે પરિણામ ચલતા થા, ઓર હમારા ઉસ વિષય મેં લેકિંગ પોઈન્ટ હૈ વો દેખના, ઉનકો દેખના છે તો અપના વો થિંકિંગ બરાબર હૈ યા સ્વાધ્યાય ઠીક હૈ. તથાપિ બહારથી ગૃહસ્થપણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડવો પાલવતો નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલોક અંતરાય છે. શું કહે છે? તથાપિ બહાર સે બાહ્ય સે ગૃહસ્થ યોગ્ય પ્રવૃત્તિ હમારે સે હો સકતી નહીં હૈ. મતલબ બહુ બોજા લગતા હૈ, દેહભાવ મને દેહ સે કુછ કરતે હૈ, દૈહિક પ્રવૃત્તિ ઉસકા કોઈ દિખાવ હો જાય વો ભી હમકો પોસાતા નહીં. આત્મભાવ સે પ્રવૃત્તિ બાહ્ય સે કરને મેં કુછ એક અંતરાય હૈ, કિતનાક અંતરાય હૈ, મને કઈ વિવાદ કા કારણ હો સકતા હૈ, એસા સમજ કરકે હમ ગુપ્ત રહેતે હૈ, વો બાત ઉસમે નિકલતી હૈ. તો ક્યા કરના, અબ ક્યા કરના? કયા પર્વતની ગુફામાં જવું ને અલુપ્ત થઈ જવું એ જ રટાય છે. એસા રટન ચલતા હૈ કે કહીં એકાંત મેં ચલે જાય, કહીં એકાંત મેં ચલે જાય, કોઈ પર્વત કી ગુફા મેં નિકલ ચલે જાય. તથાપિ બહાર સે અમુક સંસારી પ્રવૃત્તિ કરની પડતી હૈ, ઇસલિયે શોક તો નહીં હૈ. શોક ક્યો નહીં હૈ? કે હમારા પ્રારબ્ધ સે વો બાત આઈ હૈ, જો ઉદય આપડા હૈ વો તો હમારે કારણ સે આયા હૈ. તથાપિ સહન કરવા જેવી ઇચ્છતો નથી, એનો ઉપાધિ કા બોજા ઉઠાના ઓ ઈચ્છા, વો અમારી ઈચ્છા નહીં હૈ. દો તરફ કે પરિણામ એક સાથ ચલતે, ઉદય કો હટાના ભી નહીં હૈ ઓર ઉદય પસંદ ભી નહીં હૈ, દોનો મેં અલગ અલગ અપેક્ષા હૈ. હટાના નહીં હૈ તો કે હમારા પૂર્વ કર્મ હૈ, ઈચ્છા નહીં હૈ કે હમકો રસ નહીં આતા, ક્યા કરે. પરમાનંદ ત્યાગી અને ઈચ્છે પણ કેમ? બહારની પ્રવૃત્તિને પરમાનંદનો ત્યાગ કરીને કેમ ઈચ્છી શકાય? અને એ જ કારણથી જ્યોતિષ આદિ તરફ હાલ ચિત્ત નથી. એટલે જ્યોતિષનું કેટલું પોતાને જ્ઞાન હતું, છતાં એ બાજુનો વિકલ્પ ચાલતો નહોતો. મારે તો પરમાર્થ વિષય જોઈએ. જ્યોતિષ તો શરીરની અનુકૂળતાઓ, સંયોગની પ્રતિકૂળતાઓ, અનુકૂળતાઓ, એનું ગણિત ને એનું ફળ ને એ બધું બતાવે છે. અમને એમાં જરા પણ રસ નથી. ગમે તેવા ભવિષ્ય જ્ઞાન અથવા સિદ્ધિઓની ઈચ્છા નથી. ભવિષ્યમાં શું થશે એ જ્ઞાનની ઈચ્છા થતી નથી. કોઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિની પણ ઈચ્છા થતી નથી. તેમ તેનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે અને એવી કોઈ રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ બિલકુલ કરવાની ઈચ્છા નથી. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે, એ ઉદાસીનતા ઓર બઢ ગઈ હૈ એસા કહેતે. હમકો રિદ્ધિ સિદ્ધિ મેં અમારી ઉદાસીનતા ઓર બઢ ગઈ હૈ ક્યોંકિ ઇસકી અપેક્ષા તીવ્ર કર્મ બંધન કા કારણ હૈ. રિદ્ધિ સિદ્ધિ અનુકૂળતા કી અપેક્ષા તીવ્ર કર્મ બંધન કા કારણ હોતા હૈ. સંસાર મેં પ્રાય જીવ પ્રતિકૂળતા હટાને કા અનુકૂળતા જુટાને કા અપેક્ષા બહોત રખતા હૈ ઓર ઓ અપેક્ષા કે કારણ સે ઉનકો તીવ્ર કર્મ બંધન હોતા રહેતા હૈ. વો જાનતે હૈ ઇસલિયે ઉદાસ હૈ, ઉસકે પ્રતિ ઉદાસ હો જાતે હૈ. હમકો યે નહીં કરના. માટે જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમય ગમે સમાગમે જણાવીશ. એટલે એ સંબંધીનું જે પોતાને જ્ઞાન હતું ભવિષ્ય સંબંધીનું કે જ્યોતિષ સંબંધીનું, એ અત્યારે તો મારું ચિત્ત એ બાબતમાં બિલકુલ અસ્વસ્થ છે, સ્વસ્થ નથી. ચિત્તને સ્વસ્થ થાય વાત એ અત્યારે કાંઈ નથી થઈ શકતું. હવે બહુ સરસ લખ્યું છે કે જે પ્રાણીઓ એવા પ્રશ્નનો ઉત્તર પામવાથી આનંદ માને છે તે મોહાધીન છે. ભવિષ્યનું જ્ઞાન, જ્યોતિષનું જ્ઞાન, એના પ્રશ્નો એના ઉત્તરમાં જેને રસ આવે છે એને ખુશી થાય છે, આનંદ થાય છે. એ તીવ્ર દર્શન મોહના પરિણામોને દર્શાવે છે. મોહાધીન છે, દર્શન મોહને આધીન થઈને એ પરિણામો ચાલે છે. કેમ કે એનાથી આધાર બુદ્ધિ ને સુખ બુદ્ધિ તીવ્ર દ્રઢ થઈ જાય છે. જ્ઞાન તો જ્ઞાન છે, ગણિત તો ગણિત છે, પણ સાથે સાથે બહુ મોટો રોગ જોર કરી જાય છે. એટલે એ પ્રકારના જ્ઞાનમાં પોતે રસ લેવા માંગતા નથી. બહુભાગ પ્રાણી કો દર્શન મોહ તેજ હો જાતા હૈ. આપકો કોઈ ભવિષ્ય કી બાત જ્યોતિષ કે કારણ સે બતા દે ઓર અનુકૂળતા પ્રતિકૂળતા કા વિષય મેં રસ ચડ જાય, દર્શન મોહ તીવ્ર હો જાયેગા. જ્ઞાન તો જ્ઞાન હૈ ઓર ગણિત તો ગણિત હૈ, લેકિન સાથ સાથ દૂસરા અનિષ્ટ પેદા હો જાયેગા, ઉસકા ક્યા. દર્શન મોહ કા રોગ બઢ જાયેગા, ઇસકા ક્યા. વો સાવધાન હૈ ઇસ વિષય મેં, જાગૃત હૈ ઉસ વિષય મેં. હા, વો સહારા લેતે હૈ, વો માનસિક કમજોરી કા લક્ષણ હૈ. તેઓ મોહાધીન છે અને તેઓ પરમાર્થના પાત્ર થવા દુર્લભ છે એમ માન્યતા છે. ઓ આત્મકલ્યાણ કે પાત્ર નહીં હો સકતે, યા આત્મકલ્યાણ સે વો દૂર, બહોત દૂર હૈ, એસી હમારી માન્યતા હૈ. તો એવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી. इसलिए ऐसे प्रसंग में हम आना चाहते नहीं है, परंतु परमार्थ हेतु ये प्रवृत्ति करवी पड़से तो कई प्रसंगे करीश, इच्छा तो थती नहीं। परमार्थ प्रसंगे मैंने क्या, किसी का आत्मकल्याण की बात होगी तो दूसरी बात है, इच्छा नहीं है, लेकिन कभी कैसा ऐसी जरूरत लग गई किसी को बचाने के, आत्मकल्याण के मार्ग पर ले आने के लिए या उन मार्ग से बचाने के लिए कोई जरूरत पड़ गई तो कोई बात कर देंगे, अलग बात है। बाकी हमारी बिल्कुल इच्छा इस विषय में नहीं है। आपनो समागम अधिक करीने इच्छु छूं, बीजो पत्र छे, आपनो समागम अधिक करीने इच्छु छूं। उपाधिमां एक सारी विश्रांति छे, बोलो। ठीक, उपाधिमां अमने विश्रांति लागे छे आजे। बाह्य कार्योमां आपनो समागम विश्रांति जेवो लागे छे, अमने बहु रस आवतो। सुभाषभाई साथेना सत्संगमां एमनो आत्मरस छे, એક બળવાન થતો હતો, કુશળતા છે અને ઈચ્છું છું, એટલે તમારી કુશળતા ઈચ્છું છું। વિનીત રાયચંદના પ્રણામ। આ રીતે સુભાષભાઈનો બીજો પત્ર અહીંયા સમાપ્ત થાય છે। આ પત્રમાં એમણે પોતાના પરિણમનની ઘણી ઘણી વાતો લખી છે, જે પરમાર્થના દ્રષ્ટિકોણથી મુમુક્ષુને ઘણી ઉપયોગી થાય એવી છે। અહીં સુધી રાખ।